અવસ્થા બદલવાનું કામ જ્ઞાની નહીં કરે, મોહનો ઉપશમ થાય તો કામ થશે. કૃપાળુદેવનું કહેવું છે કે તમે બાકીના કર્મોની ચિંતા નહીં કરતા. બાકીના કર્મો 7, 3 ઘાતી અને 4 અઘાતી. તેમાં અઘાતી કર્મનો સંબંધ ભૌતિક જગત સાથે છે. તમને બહારની જે વ્યવસ્થા મળે છે, તમારું ઘર, તમારો પતિ, તમારું બાળક, તમારું સૌંદર્ય, તમારું ધન, તમારો મોભો, વૈભવ, અધિકારી, તમારી પ્રશંસા, આ બધું જે કંઈ તમે મેળવો છો તેનો સંબંધ કર્મો સાથે છે. તમારો બાબો 7મા ધોરણમાં 90% માર્ક્સ લાવ્યો, સારી વાત. તેનું આઈક્યુ લેવલ સારું, એને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોક્ષમ છે. પણ તેનો અર્થ એવો નથી કે બાબો જૂઠું નહીં બોલે, પાન તમાકુ નહીં ખાય, એ ખાતો હશે. મોહ આવ્યો ને, મોહને કાઢવાની તાકાત આ જ્ઞાનમાં નથી, પરંતુ અનુભવ જ્ઞાનમાં છે. જ્ઞાન કળાઘટ ભાસી જાકુ, જ્ઞાન કળાઘટ ભાસી તન ધન નેહ નહીં રહ્યો તાકુ, છિન્મે ભયો ઉદાસી જાકુ, જ્ઞાન કળાઘટ ભાસી અવિનાશી જગત કે નિજે સજ્ઞાવી ધાર ધારણા ગુરુ ગમ અનુભવ માર્ગ પાસી જાકુ, જ્ઞાન કળાઘટ.
અંદરમાં જ્ઞાન થાય ત્યારે શું થાય? આકાશમાં સૂર્ય ઉગ્યો નથી, પણ તેની પહેલા અરુણોદય થાય અને અંધકાર ચાલી જાય. સૂર્ય આવ્યા પછી અંધકાર ન રહે તે નક્કી, તેમ જ્ઞાન થાય અને અંદર ક્રાંતિ થાય. જ્ઞાન કળા ઘટ ભાસે શું થયું? તન ધન સ્નેહ નહીં રહ્યો તાકુ, તન ધન સ્નેહ નહીં રહ્યો તાકુ એટલે સંપત્તિ, તેમાં તેની મૂર્છા, તેમાં મારા પણ રહ્યું નહીં. અને ક્ષણભરમાં એ જગત બધા પદાર્થોમાંથી ઉદાસીન થઈ ગયો. ચક્રવર્તી તેની સંપત્તિ ત્યાગીને જંગલમાં વૃક્ષ નીચે દિગંબર અવસ્થામાં મુનિ તરીકે પ્રસન્નતાથી ઉભા રહે છે. સાહેબ, 5 પૈસાના ફાળામાં આપવા હોય તો 100 વખત કિસ્સામાં હાથ નાખે, પાંચ્યું ક્યાં ગયું? નોટો તો હોય પણ પાંચ્યું જ આપવું છે. અને જ્ઞાનીને આ 6 ખંડની સાહેબી એક ક્ષણમાં છૂટી જાય છે. અનંતકાળની આસક્તિ, અનંતકાળની મૂર્છા, અનંતકાળનો સ્નેહ ક્ષણભરમાં છૂટી જાય છે. એક તાકાત જ્ઞાનની છે. જ્ઞાનનો હથોડો પડ્યો નથી કે આસક્તિ તૂટી નથી. ગમે તેટલી મજબૂત આસક્તિ હશે તે ક્ષણભરમાં છૂટી જશે. જ્ઞાન કળા ઘટ ભાસી, આસક્તિ છૂટી ન હોય તો જાતે નિર્ણય કરી લેજો કે હજુ જ્ઞાન થયું નથી. બહુ સરસ બોલતા ન આવડતું હોય, તત્વજ્ઞાન ન હોય તો કંઈ વાંધો નહીં, પણ આસક્તિ છૂટી ગઈ તો સમજો કે જ્ઞાન થયું. જ્ઞાનનો સંબંધ આસક્તિ છૂટી જવા સાથે છે. પછી અંદર ખોલન થાય કે હું અવિનાશી છું. અંદર રહે જ્ઞાતા દ્રષ્ટા અવિનાશી છું અને જગતના બધા ભાવો વિનાશી છે, બધા ભાવ નિશ્ચિત વિનાશી છે, નાશવંત છે, ક્ષણભંગુર છે. આવી ફાટ પડી જાય. હવે તેને સમજાય છે કે માયલો અવિનાશી અને જેને હું જોઈ રહ્યો છું તે વિનાશી, જોનારો કાયમી અને જેને જોઈ રહ્યો છું તે કાયમી પરમેનન્ટ નહીં. તમારો 10 બેડરૂમનો ફ્લેટ તે કાયમી નહીં, પણ જોનાર કાયમી. આવી અનુભૂતિ જીવનમાં થાય કે હું અવિનાશી છું અને જગતના પદાર્થો વિનાશી છે, વિનશ્વર છે, તેમાં નાશ થાય, તેમાં નવાયશે.
તમે પેરિસથી ચાના કપરકા બિલાવ્યા હો અને લોકોને કહો કે આ 1000 રૂપિયાના ડઝન છે, જુઓ તો ખરા, આ કંઈ જેવી તેવી વસ્તુ નથી. પછી તેમાં ચા ભરી જમાઈને આપવા જતા હો તો હાથમાંથી છટકી જાય. ચા તો જાય પણ હાથમાંથી કપરકાવી પડે, તેના ટુકડે ટુકડા થઈ જાય તો શું થાય? હૈયાના ટુકડા થાય કે નહીં? તે વખતે તમે બોલશો કે હું અવિનાશી, જગતની બધી વસ્તુ વિનાશી છે. જ્ઞાની પુરુષ જો હાજર હોય તો કહેશે કે ઈશા હિ હોને વાલા થા, નાશવંત છે, ક્ષણભંગુર છે, કપરકાવી તૂટે પણ પોતે ન તૂટે. આપણને તો હૈયામાં તરાડ પડે કે મારા કપરકાવી તૂટ્યા. તમારા કપરકાવી તૂટ્યા પણ તમે રહ્યા ને, રહ્યા કે નહીં? જ્ઞાન જ્યારે થશે ત્યારે તમારું જીવન સહેલું થઈ જશે, તમે સુખી થઈ જશો, હસતા હસતા જીવી શકશો. જ્ઞાન થાય એટલે આંતરિક અવસ્થા બદલાય છે. ન ભય, ન ચિંતા, ન ક્રોધ, ન અહંકાર, ન માયા, ન આસક્તિ, ન મૂર્છા, ન મમત્વ, ન મારાપણું, ન લેના કે ન દેના. હસતા હસતા બીજા વગર તમને જીવવું ગમે કે નહીં, પરંતુ સાહેબ એ બીજા કશાથી ન થાય, અનુભવ જ્ઞાનથી મોહનો ઉપશમ થશે ત્યારે આવી અવસ્થા પ્રાપ્ત થાય. જ્યાં સુધી આવી અવસ્થા ન આવે ત્યાં સુધી સાધના છોડવાના નથી, ત્યાં સુધી સાધન છોડવાના નથી. નદીના કિનારે આવો, પછી નીચે ઉતરો અને નૌકા છોડો, અધવચ્ચે ઉતરશો તો ડૂબી જશો. જ્ઞાન દશા એટલે આંતરિક દશા પ્રાપ્ત થયા પછી સાધન છોડવા નહીં પડે, એની મેળે છૂટી જશે. શું કહે કે જ્ઞાની કહે છે જ્ઞાની પુરુષો, જ્ઞાન દશા પામે નહીં સાધન દશાને કાંઈ, પામે તેનો સંગ જે તે બુદે ભૂમે.
નાની ન હોવા છતાં એ સ્વછંદી બની ગયો, પોતાના છંદે ચાલ્યો. ખરેખર તો એ મોહના હાથનું રમકડું છે અને મોહ રાજાને આવા પાત્રો સાથે કામ કરવું બહુ ગમે. તમે ચૂંટણીમાં ઊભા હો અને સામેના ઉમેદવારને હરાવવો હોય તો મહેનત તો કરવી પડે. તમે બહુમતીથી ચૂંટાઈ આવો અને બજારમાં ચાલો તો છાતી કેવી ફૂલે. મારા સામે એ જેવો તેવો તો ન હતો, છતાં હારી ગયો. મહારાજાને લાગે કે રેંગી ભેંગીને હરાવવામાં શું વળે. કોઈ જ્ઞાની, કોઈ સંન્યાસી કે સાધુ મળી જાય, મોટો તપસ્વી મળી જાય અને તેને હરાવીએ તો રંગ રહી જાય, મારો ઝંડો ઊંચો રહે. આ મોહથી બચવા જેવું છે, જાગૃત રહેજો. આ મોહનું રાજકારણ છે, બચવાની તાકાત અંદર જોઈએ. અહીં એમ કહે છે કે જ્ઞાન દશા પામ્યો નથી અને સાધનો છોડી દીધા. આવાનો જે સંગ પામે તે ભવસાગરમાં ડૂબી જાય. પોતે તો ડૂબશે પણ તેનો જે સંગ પામશે તેને પણ ડૂબાડશે. નાની પુરુષ કહે છે કે એકલા રહેજો, પરંતુ આવાનો સંગ ન કરતા. જે અનુભવી પુરુષ છે તેનો સંગ કરજો. જેની આંતરિક દશા બદલાણી છે, ટ્રાન્સફોર્મેશન થયું છે તેનો સંગ કરજો. અજ્ઞાની જેની દશા બદલાણી નથી તેનો સંગ કરશો તો ભવસાગરમાં ડૂબશો. આથી વધારે સ્પષ્ટ ચેતવણી કયા શબ્દોમાં હોય.
પરમ કૃપાળુ પંચકાળમાં જગાડ્યા છે. આ પંચકાળમાં ઘણા જ્ઞાનીઓ થયા છે અને થશે. જેમ ફાગણ મહિનામાં ઘરૈયા હોય તેમ જ્ઞાનીઓના રાફડો ખાટણો છે. ખટારા ભરાય તેટલા જ્ઞાનીઓ થવાના છે. તેમાંથી જ્ઞાન દશા પામેલાને ઓળખવા અને પામવા મુશ્કેલ થઈ પડશે. તમને એવો કોઈ જ્ઞાની મળી જાય, તેને ભલે ભલેને બોલતા ન ફાવતું હોય, શાસ્ત્રો વાંચતા ન આવડતા હોય, તે કશો વાંધો નહીં. તેના શબ્દોમાં શાસ્ત્રો છે, તેની નજરમાં કૃપા છે, તેની દ્રષ્ટિમાં કરુણા છે, તેવાનો સંગ કરજો. અંબાલાલભાઈએ તેમની ટીકામાં કહ્યું છે, જેને જ્ઞાન દશા થઈ નથી અને જે આત્માર્થે સાધના કરતા નથી એવા કહેવાતા ગુરુનો સંગ કરવાથી સાધકને સંસારમાં રખડી મરવાનું થાય છે. આ અંબાલાલભાઈની ટીકા ઓન્થેટિક અને પરમ કૃપાળુદેવ વાંચી ગયા છે અને તેમાં ફરી કંઈ ફેરફાર કર્યો નથી. આથી સરળ ગુજરાતીમાં વધારે શું કહી શકાય. તે એક વાત નક્કી થઈ ગઈ કે ભીતર દેખો, મૂળ મોહમાં ક્યાં તડ પડી છે. મોટા લોખંડના દરવાજા હાથીના ધક્કાથી પણ ખુલતા નથી. તે સાટીકડીમાં ઘા કરવાથી ખુલે ખરા, આમાં તો ઘણા ઘા કરવા પડે. તેમ બીજા બધા મોહ ન જાય તેના ઉપર તો ઘણાના ઘા કરવા પડે.
હવે બંને ગાથાઓનું સમિંગ અપ કરી ક્રિયાજળ અને સૂક્ષ્મ જ્ઞાનીનું પહેલા વર્ણન કરેલ અહીં એમ કહે છે કે ક્રિયાજળ તો ઓળખાશે, કારણ કે ક્રિયાજળ છે એટલે ક્રિયા કર્યા જ કરશે. સૂક્ષ્મ જ્ઞાનીને અજ્ઞાની તો ન જ કહેવાય, એણે તો શાસ્ત્રો વાંચ્યા છે. તમે તેને સાંભળો તો પાણી પાણી થઈ જશો, પરંતુ એ સૂક્ષ્મ જ્ઞાની સ્વછંદી અને મતાર્થી છે. જ્ઞાની થયો માટે મતાર્થી નહીં અને ક્રિયાજળ તે એટલો મતાર્થી. આ વ્યાખ્યા અધૂરી છે. ક્રિયાજળ પણ મતાર્થી અને સૂક્ષ્મ જ્ઞાની પણ મતાર્થી. ઉપર કહેલા ક્રિયાજળ તેને કુધર્મ આદિમાં આગ્રહ છે અને આ સૂક્ષ્મ જ્ઞાનીને માન માનની ઈચ્છાથી પોતે જ્ઞાની છે તેમ ઠસાવવાનો આગ્રહ છે, અને એ વાત બહુ મીઠી લાગે છે. આવાથી ભય રાખવા જેવું છે. આ જન્મ તો બગડશે પણ બીજો પણ બગાડશે. સૂક્ષ્મ જ્ઞાની પણ જ્ઞાની મનાવવું છે અને પોતાનો મત ઉભો કરવો છે અને તેનો આગ્રહ છે. પરમ કૃપાળુ દેવે સાફ સાફ શબ્દોમાં કહ્યું છે કે આવો જીવ પરમાર્થને પામી શકે નહીં, અને છેલ્લી વાત, આ જીવ અનધિકારી ગણાય. આ સર્ટિફિકેટ આપ્યું સ્વચ્છંદી અને સૂક્ષ્મ જ્ઞાનીને. જ્ઞાન પ્રાપ્ત ન થાય એ અધિકારી નથી, પણ અનધિકારી છે જેના વિશે જ્ઞાન પરિણામ પામે નહીં એવા જીવોમાં તેની ગણતરી થાય. જ્ઞાન પામવાની યોગ્યતાવાળા જીવમાં એની ગણતરી ન થાય. તેણે પોતાનો અધિકાર ખોયો એ અનધિકારી છે, તેને જ્ઞાન પ્રાપ્ત ન થાય. 31મી ગાથા પૂરી થઈ. 32મી ગાથામાં પરમ કૃપાળુ દેવને એક નાનકડો નકશો આપવો છે. જો તમારે સાધના કરવી હોય અને મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો એક ચિત્ર દોરેલ છે. આટલું આટલું જો તમારામાં ન હોય તો તમે સાધના કરી શકશો, અને આટલું આટલું જો હોય તો તમે મતાર્થી ગણાશો. મતાર્થીનું દુર્ભાગ્ય એ છે કે તેને મોક્ષ પ્રાપ્ત ન થાય. જ્ઞાની આવા કઠોર શબ્દો વાપરવા ઈચ્છતા નથી. તે હંમેશા મધુર અને મીઠું બોલે છે. દુર્ભાગ્ય શબ્દ બહુ પીડા અને વેદના પછી વાપર્યો છે. આ જે શબ્દો અમે વર્ણવાના છીએ તે નેગેટિવ સાઈડ. આ ન હોય, આ ન હોય તો નેગેટિવ જીવ જેનું અમે વર્ણન કરવાના છીએ, આવા લક્ષણવાળો જીવ તે મતાર્થી છે, અને આવો મતાર્થી જીવ કમનસીબ અને દુર્ભાગ્ય છે. મતાર્થી જીવ સાધના કરી શકતો નથી અને તેને મોક્ષ પ્રાપ્ત થતો નથી. આવી છેલ્લી ઓળખાણ આપીને પરમ કૃપાળુ દેવ આત્માર્થીના લક્ષણો ઓળખાવશે તે ક્રમે ક્રમે જોઈશું.
ગાથા 30 અને 31. 31 બહુ સંક્ષેપમાં કીધી, મોટે ભાગે આખું પ્રવચન ગાથા 30માં જ ચાલ્યું છે. વર્ણન કોનું ચાલે છે? મતાર્થીનું. એમાં મતાર્થીના કયા પ્રકારનું? શુષ્ક જ્ઞાનીના. શુષ્ક જ્ઞાની એ પણ મતાર્થી છે, ક્રિયાજળ એ પણ મતાર્થી છે. બરોબર આખો આત્મસિદ્ધિનો નકશો બેસી જાય તો એટલું બધું સમજવું સરળ પડી જાય કે એક એક શબ્દ સાથે બાકીના સંદર્ભ આપણને તરત જ મળતા જાય. નહીં તો આત્મસિદ્ધિ રટણ જ કર્યા કરીએ અને કશું ક્લિક ન થાય, કંઈ સમજાય નહીં, કંઈ પકડાય નહીં. કેટલી સરસ વાત મૂકી છે અહીંયા એ વાત કે ભાઈ એની સાથે કે ભાઈ આ મતાર્થી છે અને એ શુષ્ક જ્ઞાની મતાર્થી છે. કેવો હોય કે એના ઉપર અત્યારે વાત મૂકી છે કે મોહની પ્રબળ એના ઉપર આધિપત્ય છે, એની પકડ કોની છે? મોહની. હવે છે જ્ઞાની, છે જ્ઞાની શબ્દ શું છે? શુષ્ક જ્ઞાની. જ્ઞાની છે અને પકડ કોની છે? મોહની. એટલે કેવી વિચિત્ર સ્થિતિ છે. જગતના જીવોને જ્ઞાનીને ઓળખવા માટે આ કૃપાળુદેવ કેવી સૂક્ષ્મ દ્રષ્ટિ આપે છે કે ભાઈ જ્ઞાની જ્ઞાની એટલે કંઈ એને બાહ્ય જ્ઞાન છે, એને ચોપડા વાંચ્યા છે, એને શાસ્ત્ર વાંચ્યા છે, એ જે હોય તે, એ તો એનો ક્ષયોપશમ છે. ક્ષયોપશમ તો શાસ્ત્રનો હોય, એમ વ્યવહારના શાસ્ત્રોનો પણ ક્ષયોપશમ તો હોય, વ્યવહારના વિષયમાં પણ ક્ષયોપશમ હોય. એથી કરીને એ કોઈ જ્ઞાન દશાવાળા જીવો છે એમ ન માનવું. એટલે ભાગ કર્યો જ્ઞાની અને જ્ઞાની દશા. જ્ઞાન દશા પામે નહીં, જ્ઞાન દશા નથી. દશા એ અંતરંગ સ્થિતિ છે. એટલે કે છે માત્ર જ્ઞાનથી કામ નહીં થાય, દશા અનુભવથી પ્રાપ્ત થાય છે, અને જ્ઞાન પરિણિત થાય તો અનુભવ આવે, અનુભવમાં ઉતરે, નહીં તો જ્ઞાન અનુભવમાં ન ઉતરે, બહાર ને બહાર રહે. એટલે કે છે કે જુદી જુદી ક્રિયાઓ આપી છે, જેમ ઔષધને ઘૂંટવું પડે છે, જેમ વાનગી બનાવવા માટે દૂધને પરિપાક એનો કરવો પડે છે, એની અંદરની પાણીનો ભાગ દૂર કરવો પડે છે, આ ઘૂંટવાની પ્રક્રિયા છે. આ બધા જેમ પેટ્રોલનો રગડો આવે એમાંથી પછી સૂક્ષ્મ પેટ્રોલ કાઢવું પડે છે, એક એકમાં પ્રોસેસ છે. એ પ્રોસેસમાં શું થાય કે સ્થૂળ મલિન તત્વો દૂર થતા જાય અને અંદરનો અર્ક છે એ પ્રાપ્ત થતો જાય. એ પ્રાપ્ત કરવા માટે થઈને પ્રોસેસ છે, પણ એને માત્ર કદડો લઈ લીધો એટલે કંઈક ઘરમાં ઘાસલેટ આવી ગયું એવું માનવાની જરૂર નથી. અને એ નખાય નહીં પેટ્રોલમાં કે ગાડીમાં, બંધ થઈ જાય બધું. એથી સૂક્ષ્મ કરે ત્યારે પ્લેનમાં વપરાય. એક એકની આખી પદ્ધતિ છે. એવી પદ્ધતિના આધાર ઉપર અહીંયા સમજાવે છે કે આ જ્ઞાનને ઘૂંટવું પડશે, આ જ્ઞાનને ઉતારવું પડશે, પરિણત કરવું પડશે. જ્ઞાનની અંદર એક તાકાત છે. કઈ તાકાત છે? જ્ઞાનનું ફળ વિરતીની તાકાત છે. હવે આ જ્ઞાની થયો અને આનામાં વિરતી તો નથી, તો ઔષધની તાકાત રોગને સમાવવામાં છે. કે રોગ ઔષધ લીધું, બહુ સરસ લીધું, તમને કેમ છે? તો મને તો એમને મત છે, કાંઈ ફેરફાર નથી. ઔષધનો ગુણ રોગને સમાવવાનો છે, એમ જ્ઞાનનો ગુણ આ મોહને સમાવવાનો છે, આસક્તિને તોડવાનો છે. આસક્તિ તૂટતી નથી અને આ જ્ઞાની છે એમ માન્યા કરે છે. કેટલી વિપરીત અવસ્થા છે, કેટલી વિસંગત અવસ્થા છે. એટલે કહે છે કે અહીંયા ભાઈ આ બધા જ છે એને જો એનામાં મોહનીયનો ઉપશમ થાય તો બાકીના જે છે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ બધા એને ત્રણેયને ઉચાળા ભરતા વાર નહીં લાગે. આ કળા છે. કળા એટલે તમને એવી વસ્તુ કે જે તમારે જોઈએ એ મળી જાય, નહીતર મજૂરી જ કર્યા કરો. લોકો ધન કમાય એ મહેનતથી કમાય કે કળાથી કમાય? કળાથી કમાય. મહેનત તો એનો સવારના 8 વાગ્યાથી લાગે છે સાંજના 8 વાગ્યા સુધી. કાળા પથ્થર ભાંગતો હોય છે અને આપણા ઘરે જ દાડિયા કરતા તરીકે મજૂરી કરતો હોય છે. કમાય છે કોણ? કે કાંઈ ન કરે, ક્યાંથી શું મળશે, શું થશે એની બુદ્ધિ ચલાવે અને એની અંદર એને એની જ્ઞાન કળા એની દ્રષ્ટિ છે, એનો અનુભવ છે, તે કહે કે આ લેવાય, આ ન લેવાય, આમ કરાય, આ ન કરાય. બાકીના લોકોને તો એ ડાયરેક્શન આપે છે, ઓલો ગુણો મજૂરો ઉપાડે છે અને એનો નફો આને મળે છે. આને ખબર છે કે કઈ ગુણ ઉપડાવાય ને કઈ ન ઉપડાવાય, કેને ક્યાં મોકલાય ને ક્યારે ક્યાં ન મોકલાય. આખી વાત એટલે આનંદગંજીએ સરસ પદ મૂકી દીધું કે જ્ઞાન કળા ઘટભાસી જીનકુ જ્ઞાન. જ્ઞાન કળા નથી, જ્ઞાનની પાસેથી એનું પરિણામ મેળવવાની જેની પાસે કળા નથી તો એને જ્ઞાનના બોજા ઉપાડ્યા, મજૂરીઓ કરી, શાસ્ત્રો ઉપાડ્યા, શાસ્ત્રનો ભાર વેંઢાયરો. ઘણી વાર તો માથાના દુખાવા થાય એટલે સુધી ભણતો હોય, એને એમ થાય કે ભણવાનું શું બાકી છે હવે, અને ગોખી ગોખીને પણ થાકી ગયા. શાસ્ત્રની ગાથાઓ કંઠસ્થ કરી, સમયસરની 450 ગાથા કંઠસ્થ કરે અને આત્માનું ભાન ન આવે તો? હવે આથી ઉત્કૃષ્ટ શાસ્ત્ર તને કયું આપવું કે જેમાં આત્માનું નિતાંત એકાંત વર્ણન કર્યું છે. જો પકડાય તો તારે આત્મા પકડવાનો છે, પણ ગાથા મોઢે છે. તમે કયો એ કહી દઉં, 250, 320 જે કયો એ મોઢે છે, ગાથા મોઢે શું કામ? પણ સમયસરમાંથી તને શુદ્ધાત્મા મળ્યો? એ શુદ્ધાત્મા મળતો નથી. જ્ઞાન કળા ઘટભાસી, ઘટમાં એટલે અંદરમાં છે, આ અંદરની અવસ્થા છે. એટલે જો જ્ઞાન આવે અને પરિણત થાય તો પેલું પરિણામ શું આવે? તન ધનનો ને એટલે એના પ્રત્યેનો મારો જે મોહભાવ હતો એ તૂટી ગયો. જ્ઞાન ન હોત તો ત્યાં સુધી પ્રેમ કેના ઉપર હોત? શરીર ઉપર હતો અને પૈસા ઉપર હતો. પણ અહીંયા કે છે ગજબ થયું, જ્ઞાન આવ્યું. જ્ઞાન આવ્યું તો મારું પહેલું પરિણામ શું થયું? તમારા શરીર ઉપરથી અને મારા ધન ઉપરથી મારો મોહ નીકળી ગયો. જિનમે ભયો ઉદાસી, ઉદાસીનતાનું પરિણામ આ જ્ઞાનનું પહેલું પરિણામ છે. જગતના પદાર્થો પરિગ્રહ સંગ્રહ એ પ્રત્યે હવે ઉદાસીન થયો. કોઈ પણ પ્રકારની હવે એને મોહ નથી, મોહનું જોર પણ નથી, આસક્તિ પણ નથી. હોય તો ઠીક છે, ન હોય તો ઠીક છે, બંને અવસ્થાની અંદર લગભગ એ સમ અવસ્થાની અંદર રહી શકે છે, ચાલે. જે છે હોય તો ઉપયોગ કરે, એમાં એને કંઈ વાંધો નથી. ન હોય તો કંઈ રોવાનો બેસે, તોય વાંધો નથી, પોતાનું કામ પતાવી લે, કેમ કે આત્મા ક્યાંય અટકતો નથી. તો એટલે સરસ કહ્યું છે કે હું અવિનાશી ભાવ જગત કે નિશ્ચય સકલ વિનાશી, એવી ધારણા ધારણા ધાર ધારણા ગુરુગમ અનુભવ મારગ પાસે. આનંદગણજી જેવા આવા બધા પુરુષો એક એક નાની કડી રચના કરે, એક લીટીની રચના કરે, પણ એમાં આખું શાસ્ત્ર સમાઈ જાય, આખું શાસ્ત્ર સમાઈ જાય. એટલે એનું એક પદ આપણે વાંચ્યું હોય ને તો તે દિવસે હજાર ગાથા ગોખી નાખી હોય બીજા શાસ્ત્રની, એમાંથી જે ઉઘાડ ન થાય એ આના એક પદનું ચિંતવના કરો બરોબર, કે જ્ઞાન ઘડા ઘટભાસી, જીનકો જ્ઞાન ઘણા ઘટભાસી. તો શું થયું કે ભાઈ તન ધન નેહ નહીં રહ્યો તાકું, છિનમે ભયો ઉદાસી. છિનમે એટલે ક્ષણમાં, ક્ષણમાં હું ઉદાસીન થઈ ગયો. મને ખબર નહોતી જ્યાં સુધી કે આ નશ્વર છે. મને જ્ઞાન મળ્યું અને જેવું ખબર પડી કે દેહ નશ્વર છે, વિનાશી છે, જગતના પદાર્થો નશ્વર છે, વિનાશી છે, આવું અંદર મને પરિણિત થયું, મારો એના ઉપરથી મોહ તૂટી ગયો, આસક્તિ તૂટી ગઈ, કે આને શું વળગી રહેવાનું છે, આ તો કઈ ઘડીએ જશે એ કંઈ કહેવાય નહીં, અને જોનારો તો હું છું, હું અવિનાશી ભાવ જગતને, આખા જગતમાં હું અવિનાશી છું, જોનારો છું, જેને હું જોઈ રહ્યો છું તે તો વિનાશી છે, ચાલ્યું જશે. એક સામાન્ય અનુભવ જ્ઞાનથી મોહનો ઉપશમ થશે, એક આવું એને લક્ષ્ય થઈ જાય તો કેટલી મોટી ઉપલબ્ધિ છે. આ શુષ્ક જ્ઞાનીને આ ઉપલબ્ધિ હોતી નથી. કે છે કે અહીંયા તો આંતરિક દશા એની બદલાણી નથી, ટ્રાન્સફોર્મેશન થયું નથી, તો સંગ પણ કેનો કરવો, તો કે જ્ઞાનીઓનો. કેવા જ્ઞાનીઓ, લાગે કે એને બધું બહુ આવડતું નથી, કંઈ વાંધો નહીં, બોલતા નથી આવડતું, ભાષણ દેતા નથી આવડતું, કંઈ વાંધો નહીં, પણ જેના જીવનમાં વૈરાગ્ય છે. તો સંન્યાસીની નિશાની, સાધુની નિશાની, એ પહેલું નિશાની વિરતિ છે એની, એનો વેશ નથી. આપણે વેશને ચોઈટા છીએ અને વિરતિ લક્ષમાં આવી જ નથી, આપણને જ નથી ખબર કે વિરતિ શું છે. કે વિરતિધારી સાધુ છે, કદાચ એક કપડું વધારે ઓઢ્યું હશે, શરીરની અવસ્થા બરોબર નહીં હોય અને ધ્રુજતો હશે, શરીરમાં કદાચ રોગ હશે કાંઈ, તો એક કપડું વધારે ઓઢ્યું છે, એક સાલ વધારે ઓઢીશ, એમાં શું લૂંટાઈ ગયું આપણું, પણ એના વિરતિના પરિણામ એની ઉદાસીનતા એ કેટલી છે, એ લક્ષમાં આવવું જોઈએ. તો સંગ કેનો કરવો, વિરતિધરનો સંગ કરવો, મોહનીય વાળાનો નહીં. એ દિગંબર છે પણ મોહથી ભરેલો છે, કસાયોથી ભરેલો છે, ઈચ્છાઓથી ભરેલો છે, એની ઈચ્છાઓ શાંત થઈ નથી, એનો મોહ ઉપશમ થયો નથી, અને એની આ પ્રકારની ઈચ્છાઓ એટલી બધી છે, એટલે એને કહેવાય વાસનાઓ. ઈચ્છા પૂર્તિ ન થાય અને ઈચ્છાનું સતત ચિંતન રહ્યા કરે એ વાસનાનું સ્વરૂપ છે. તો દિગંબર અવસ્થામાં રહ્યો હોવા છતાં ચિત્ત વાસિત છે, વાસિત છે, સંસારમાં રોકાયેલું છે, પદાર્થોમાં રોકાયેલું છે. અરે પદાર્થનો એને કદાચ જરૂરત નથી, તો માન સન્માનમાં રોકાયેલું છે, સત્કાર પૂજામાં રોકાયેલું છે, સિદ્ધિ પ્રસિદ્ધિમાં રોકાયેલું છે, આખો દી એના જ વિચાર કર્યા કરે છે. કેવા બહુમાન થાય, કેવા સામૈયા થાય, કેવી રીતે આપણી વાહવા થાય, કેવું ગામમાં ખબર પડવી જોઈએ, જે ગામમાં આપણે ગયા છીએ તે જય જયકાર થવો જોઈએ, સિદ્ધિ પ્રસિદ્ધિ એના અનેક પ્રકાર છે. આજકાલ તો એકેય મીડિયા છોડતા નથી, શું કામ છે તમારે મીડિયાનું? પણ એ કંઈ છોડતા નથી, બધામાં હું તો જોઉં જ, હું તો જોઉં જ, હું તો જોઉં, મારી હાજરી તો જોઈ, લોકો જે કરે એમાં હું દેખાવો જો. અભરખા તો જાગી છે કોઈ, પાર વિનાની અભરખા છે. વૈરાગી સંતને શું, જેને પામવું છે આવશે, શોધ તો આવશે ગમે ત્યાંથી. જિજ્ઞાસુ છે એ શોધે, સદગુરુ યોગ કરશે, અને આપણે પહોંચીશું એવો કોઈ હશે તો અહીંયા સંત પહોંચી જશે. પણ આ ચાળા છે, ઉધામા છે, આ અભરખા છે, આ બધી, આ બધું કહે છે તરતમ જોગે રે, તરતમ વાસના રે. આનંદ ગંજી તો હદ કરે છે, એક એક લીટી લખે એની અંદર તો સાર લખી નાખે આખા શાસ્ત્રોનો, કે તરતમ જોગે રે. અને જોગ વધારે મળ્યો પુણ્યનો તો આની વાસના ભડકી ચારે બાજુથી. અરે હું વૈરાગી છું, હું સંત છું, સંત કેવડાવું છું ગામની અંદર. તો વાસના સમી જવી જોઈએ કે ભબકવી જોઈએ? બહુ મુશ્કેલી છે આ દશા. સંગ કોનો કરજો? તો આવા શાંત વૈરાગ્યનો કરજો, આપણને ઉપસમ મળે એની પાસે જવાથી આપણી ચિત્તવૃત્તિઓ શાંત થાય. જ્ઞાનીઓએ તો શાસ્ત્રમાં એટલે સુધી લખ્યું છે કે જ્ઞાની કેવો હોય તો કે એની પાસે જઈને ઓલા મૃગલાઓ છે ને એની ચિત્તવૃત્તિ પણ શાંત થઈ જાય. ચપ્પડમાં ચપ્પડ મૃગલાઓ છે પશુની અંદર, ચપ્પડમાં ચપ્પડ, અને ભયભીત, આમ જરાક કંઈક થાય તો મૃગલું શંકામાં દોડે, એકદમ દોડે, કંઈ કોઈ આવ્યું ન હજી તો ક્યાંના ક્યાંય દોડી જાય. આવો એ કહે છે કે જ્ઞાનીની સમીપ જાય તો પોતાના શરીરની અંદર કોઈ ખંજવાળ હોય તો જ્ઞાનીને જળ પદાર્થ માની અને એની સાથે પોતાનું માથું ઘસે અને એની ચિત્તવૃત્તિઓ શાંત થઈ જાય. ચપ્પડ પરિણામ જેના છે એ અન્યના પણ જેના સંગમાં શાંત થઈ જાય એનો સંગ કરવો. આવા શુષ્ક જ્ઞાનીનો સંગ કરશો તો શું થાય? પામે તેનો સંગ જે તે બુડે. આનો સંગ કરીને દોડી દોડીને શું કરવું છે? પણ આનો સંગ કરીને જે સ્વયં સ્થિર નથી, જે સ્વયં ડૂબતો છે આસક્તિના સાગરમાં, મોહના સાગરમાં સ્વયં ડૂબે છે, એને આપણે ક્યાં પકડવા જવો? નહીં ને આપણો હાથ જાલી લઈએ તો થાય શું? તો પોતે તો ડૂબે પણ બીજાને પણ. એ વાત અહીંયા કૃપાળુદેવ આપણને લખે છે કે ભાઈ જ્ઞાન દશા પામેલાને ઓળખવા, જેની જ્ઞાન દશા થઈ નથી અને જે આત્માર્થે સત્સાધન કરતા નથી એવા કહેવાતા ગુરુનો સંગ કરવાથી સાધકને સંસારમાં રખડી મરવાનું થાય છે. આ ટીકા અંબાલાલભાઈ લખી, કૃપાળુ દેવે માન્ય કરી. તો આ મોહમાં ક્યાંય તડ પડી છે એ વાત એટલી સરસ રીતે કરી છે અને પછી કહ્યું છે કે આ જેને આવું જ્ઞાન પ્રાપ્ત થયું છે છતાં એક વાત મૂક્યો, એને અધિકાર પ્રાપ્ત નથી થયો, તે પણ જીવ મતાર્થમાં નિજમાનાર્થે કાજ પામે નહીં પરમાર્થને અનઅધિકારીમાં. 31મી ગાથા બહુ જેને કહે ઉલ્લેખ જ કર્યો છે, કેમ કે એના ચરણ એ જ છે કે તે પણ જીવ મતાર્થમાં. એ શેમાં છે? મતાર્થમાં છે. તો મતાર્થમાં છે એટલે એનું સીધું પરિણામ શું છે? શેને કારણે મતાર્થમાં છે? નિજમાનાદિકાજ. પરમાર્થ પામતો નથી નિજમાનને કારણે. ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિક માન, માત્ર પોતાના માનને ખાતર અસદગુરુને દ્રઢ કરે નિજમાનાદિકાજ. એટલી જગ્યાએ કૃપાળુદેવે જુદી જુદી રીતે માનનો સંદર્ભ આપી અને આ વાત મૂકી છે કે પરમાર્થ ગ્રહણ કરતો નથી, લહે નહીં પરમાર્થને. 9મી ગાથામાં કીધું, પછીની ગાથામાં કીધું, વ્રતની અંદર કે પરમાર્થ ગ્રહણ કરતો નથી, અસદગુરુમાં કહ્યું કે એને દ્રઢ કરે છે પરમાર્થની, માત્ર એને પોતાનું નિજમાન. તો અહીંયા 31મી ગાથામાં એ કહે છે કે એ પણ જીવ મતાર્થમાં આવો જ્ઞાની આવો શાસ્ત્રનો પારંગત એ પણ મતાર્થને કારણે નિજ માનાદિ કાજ, પોતાનું માન પોષવાને માટે, પોતાની અનેક પ્રકારની વાસનાને સંતોષવા માટે નિજ માનાદિ કાજ પામે નહીં પરમાર્થ નહીં. પરમાર્થને પામતો નથી, પ્રયત્ન બધા પરમાર્થ માર્ગમાં જ કરે છે, શાસ્ત્રો પરમાર્થના જ વાંચે છે, પરમાર્થને પામતો નથી. કારણ એક જ આપ્યું, અનધિકારીમાં અધિકાર નથી, એ અનધિકારી છે, એનો અધિકાર નથી. જ્ઞાનનો અધિકાર શું છે? જ્ઞાનનો અધિકાર શું? જ્ઞાનનો અધિકાર વીરતિ, વૈરાગ્ય. જો વૈરાગ્ય ન આવે, ઉદાસીનતા ન આવે, સાદી વાત લઈએ આપણે, ઉદાસીનતા ન આવે તો જ્ઞાનનો, એ જીવ જ્ઞાનનો અધિકારી બનતો નથી. પરમાર્થ જ્ઞાન તે વાંચ્યું અને સંસારના પદાર્થોમાં તું રાચી માચીને રાચી રહ્યો છો, તો તમે જ્ઞાન તે વાંચ્યું સાંભળ્યું, શંકા છે અમને, એમ કેવી ડાઉટ, જેમ આપણે કોઈનો કંઈ અનુભવ તો જોઈને એનો, કે તું આટલું ભણ્યો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભણ્યો અને ચાર સરવાળા ન આવડે તો તારું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શું કામનું? તને કશે ખબર નથી પડતી. તો જે ભણ્યો છું એ ભણવાનું પરીક્ષણ લોકો બરાબર જાણે છે, કે જે વસ્તુ ભણે એનું એને જ્ઞાન તો હોવું જોઈએ ને. આપણે કહીએ ને કે ભણ્યો કે શું કર્યું, હીરો ઘોગે જ આવ્યો. તું આટલું ભણ્યો અને તને તું અર્થશાસ્ત્ર ભણ્યો અને બે પૈસા કમાતા ન શીખો, તું ડ્રોઈંગ શાસ્ત્ર ભણ્યો ને લીટી સીધી નથી થતી, તું મેથેમેટિક્સનો નિષ્ણાત થયો અને તને આ સરવાળા બાદબાકી આવડતા નથી, તું આટલું બધું ગ્રેજ્યુએટ સુધી ભણ્યો ને સીધું વાંચતા નથી આવડતું, લખેલું સીધું આપણી ભાષામાં. ઘણા ભણ્યા ઇંગ્લિશના અને પછી ઓલા કે આ ઇંગ્લિશમાં જરા વાંચી દેને અને ઓલો વાંચી ન શકે, શું કે અરે તું ભણ્યો છું શું, અમે તો નથી ભણ્યા ને અમને જ ના આવડતું, પણ તું ભણ્યો શું કે તને આ વાંચતા નથી આવડતું. અને આજે આપણે તો જોયું તો ભણેલાને જ નથી આવડતું, ઓલાને ક્યાંય ઓળખાતો નથી, જે ભણ્યો નથી એ જોઈને પણ કંઈક અર્થ કાઢી અને પોતાનું કામ કરી જાય છે, અને ઓળો ભણેલો છે ને હજી એને શબ્દ શું છે, અહીંયા શું લખ્યું છે, એનું શું થતું હશે, છીછરો સાવ સુપર ફૂડ હશે એ ઊંડો ઉતરે, ઓલો એનો ઓલાએ એનો ભાવ પકડી લીધો કે આ કેવા આ માગે છે, આપણે આ કરવું જોઈએ અને કરી નાખે. વેપારી ફોર્મ ભરી લે, એમાં કંઈ બહુ ભણ્યો નથી, પણ છોકરો ગ્રેજ્યુએટ બેઠો હોય થડા ઉપર અને કંઈક લે તો ત્રણ દી સુધી ભેગું ન થાય ફોર્મ ભરવાનું. આ સ્થિતિ છે, ભણ્યો પણ ગણ્યો એમ અહીંયા કહે છે, એને અધિકાર નથી. પામે નહીં પરમાર્થને અનધિકારીમાં, અનધિકારીમાં એટલે જ્ઞાનના આ એકેય અધિકાર એને ન મળ્યા. આસક્તિ તૂટવી જોઈએ, મોહ ક્ષય થવો જોઈએ, ઉદાસીનતા આવવી જોઈએ, જ્ઞાનનું પરિણામ થવું જોઈએ, એનો અર્થ અને સમજવો જોઈએ. આ એકેય વસ્તુ ન આવી અને શાસ્ત્રોના શાસ્ત્રોનો પારંગત થયો, પણ અધિકાર ન આવ્યો જ્ઞાનનો, વીરતિ ન આવી, વૈરાગ્ય ન આવ્યો, ઉપશમ ન થયો, આ જ્ઞાનનો એકે અધિકાર નથી. ગાથા 31માં એક જ શબ્દ સમજાવવાનો છે, એ પણ જીવ મતાર્થમાં નિજમાનાદિ કાજ, પામે નહીં પરમાર્થને અનધિકારીમાં, જે અહીંયા કહ્યું ને આપણને, કે એ જીવ પણ મતાર્થમાં જ વર્તે છે. કેમ કે ઉપર કહ્યા જીવ તેને જેમ કુળ ધર્મ આદિથી મતાર્થતા છે, તેમ આને જ્ઞાની ગણાવવાના માનની ઈચ્છાથી પોતાના શુષ્ક મતનો આગ્રહ છે. જેમ પેલાને પોતાના કુળ ધર્મનો આગ્રહ છે, એમ આને જળવાળાને પોતાના કુળ ધર્મનો, પોતાની માની લીધેલી ક્રિયાનો એનો આગ્રહ છે, એમ આને પણ પોતાને જ્ઞાની ગણાવવાનો આગ્રહ છે. એટલે પોતાના શુષ્ક મતનો આગ્રહ છે. શુષ્ક મત એ કે જ્ઞાન કળા વિનાનું જ્ઞાન, દશા વિનાનું જ્ઞાન. જ્ઞાન દશા પામે નહીં, દશા છે નહીં, અને તે માટે પરમાર્થને પામતો નથી. અને અનધિકારી એટલે જેને વિશે જ્ઞાન પરિણામ પામવા યોગ્ય નથી એ જીવોને એમાં ગણતરી થાય. એ પણ જીવ મતાર્થમાં નિજ માનાદિકાજ પામે નહીં પરમાર્થને અનધિકારીમાંય, જેને વિશે જ્ઞાન પરિણામ પામે નહીં એમાં એની ગણતરી થાય, એણે પોતાનો અધિકાર ખોઈ દીધો છે, એને જ્ઞાન પ્રાપ્ત ન થાય. આ આખી વાત અહીંયા 31મી ગાથા સુધીમાં પૂરી થઈ. વિશેષની અંદર ગાથા 32થી આપણે પ્રારંભ કરીએ.
ભાઈઓ માપન હોય તો ગાથા 32 અને 33 બંને સાથે આવે છે. પહેલાં ગાથા લઈએ. નહીં કષાય ઉપશાંતતા, નહીં અંતર વૈરાગ, સરળપણો ન મધ્યસ્થતા, એમ સાર્થી દુર્ભાગ. લક્ષણ કહ્યા મતાર્થિના, મતાર્થ જાવાકાય, હવે કહું આત્માર્થિના, આત્મયાર્થ સુખતા.
ટીકા. જેને ક્રોધ માન માયા લોભરૂપ કસાય પાતળા પડ્યા નથી, તેમ જેને અંતર વૈરાગ્ય ઉત્પન્ન થયો નથી, આત્મામાં ગુણ ગ્રહણ કરવારૂપ સરળપણું જેને રહ્યું નથી, તેમ સત્યાસત્ય તુલના કરવાને જેને અપક્ષપાત દ્રષ્ટિ નથી, તે મતાર્થી જીવ દુર્ભાગ્ય એટલે જન્મ જરા મરણને છેદવાવાળા મોક્ષ માર્ગને પામવા યોગ્ય એવું તેનું ભાગ્ય ન સમજવું, એમ મતાર્થી જીવના લક્ષણ કહ્યા. તે કહેવાનો હેતુ એ છે કે કોઈ પણ જીવનો તે જાણીને મતાર્થ જાય. હવે આત્માર્થી જીવના લક્ષણ કહીએ છીએ, તે લક્ષણ કેવા છે તો કે આત્માને અવ્યા બાદ સુખની સામગ્રીના હેતુ છે. પરમ કૃપાળુ દેવે 1 થી 31 ગાથાઓમાં જે કહ્યું તેનો તેમને 32મી ગાથામાં નિષ્કર્ષ આપવો છે, અને 33મી ગાથામાં આગળ જે વાત કરવાની છે તેની પ્રસ્તાવના કરવાની છે. 32મી ગાથામાં નિષ્કર્ષ આપીને એક વાત સ્પષ્ટ કરવાની છે કે જેને આત્માનું હિત અને ભલું કરવું હોય, જેને પરમાર્થ સાધના કરવાની હોય, જેને આત્માની સાધના કરીને પરમાર્થ પામવો હોય, તેણે નીચેની બાબતો જીવનમાંથી દૂર કરવી પડશે. અશુભ પ્રવૃત્તિઓ દૂર કરે તે નવાઈની વાત નથી. ક્રિયાજળ ક્રિયા તો કરે છે, આવશ્યક અનુષ્ઠાનો તપ વ્રત પણ કરે છે, તીર્થયાત્રા સ્વાધ્યાય ધ્યાન આદિ પણ કરે છે, છતાં ક્રિયાજળ છે. તેણે ક્રિયાજળ મટવું પડશે. તેને વ્રત અનુષ્ઠાન છોડવાના નથી, પરંતુ જે હેતુપૂર્વક જે લક્ષ્યપૂર્વક થવા જોઈએ જે વિવેક સાથે કરવા જોઈએ તે નથી કરતો. તેઓએ બીજી વાત એ કહી કે જ્ઞાન તો અનિવાર્ય છે જ, જ્ઞાન તો પ્રકાશ છે, અંધકારમાં જીવી ન શકાય તેમ જ્ઞાન પ્રકાશ વગર જીવી ન શકાય. જ્ઞાન શબ્દ બોલતાની સાથે જ આપણી સમજમાં વાચા જ્ઞાન, વાણી જ્ઞાન, શાસ્ત્રનું જ્ઞાન, બોલી શકીએ તેવું જ્ઞાન આવે છે. ત્યાં પરમ કૃપાળુ દેવને એમ કહેવું છે કે આ જ્ઞાન નહીં, પરંતુ અંદરથી રૂપાંતરણ થઈને આવે એ જ્ઞાનની વાત અમે કરીએ છીએ.
બસ આપો. હમ ના ના છે, બાકી છે હજી. હાલો કઈ વાંધો, ચશ્મા હોય ને આપ. અહીંયા પૂરું થઈ ગયું બધાનું? તો ભાઈઓ બાપ અહીંયા આપી દે. તમારે સંખ્યા ઓછી થઈ ગયો એમ.
આ જ્ઞાનની વાત કર્યા પછી તેમણે એક મહત્વની વાત કરવી છે. આ વાત નિષેધાત્મક ભૂમિકા ઉપર કરી છે. પરમ કૃપાળુ દેવની પ્રરૂપણા પ્રાયે નિષેધાત્મક નથી, પરંતુ આ 32મી ગાથામાં એમનો એપ્રોચ નેગેટિવ છે. તેમણે નકારથી શરૂઆત કરી, આ ચાર બાબતો તમારામાં હોય તો તમે સાધના કરી શકશો નહીં. જેમને સાધના કરવી છે તેમને આ તથ્ય સમજી લેવું પડશે. આ શરત છે, આ આચારસંહિતા છે, આ સાધનાની નિયમાવલી છે. સાધકને પોતાના જીવનમાં આટલું તો છોડવું જ પડશે અને આટલું તો કરવું જ પડશે. આ પ્રાઇમરી સ્ટેજની વાત છે, આ બાલમંદિરની વાત છે, કોલેજની નથી. બાલમંદિરમાં પ્રાથમિક કે માધ્યમિક શાળામાં ગયા સિવાય સીધું કોલેજમાં જવાતું નથી અને બાલમંદિરમાં કાયમ રહેવાનું પણ નથી. કોલેજમાં જવાની તૈયારી કરવાની છે, તેમ આ બધી ઘટના જીવનમાં સિદ્ધ કરવાની છે. તમારા જીવનમાં કસાય ઉપશાંત થયા નહીં હોય, અંતર વૈરાગ્ય નહીં હોય, મધ્યસ્થતા સરળતા નહીં હોય તો તમે સાધના કરી શકશો નહીં. અને સાધના કરવી જ હશે તો મતાદથી પણ દૂર કરવું પડશે. અને પછી સાધના કરવા માટે પરમ કૃપાળુ દેવ એક શબ્દ આપે છે અને એ શબ્દ છે આત્માર્થી. ત્રણ શબ્દોમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. પહેલો શબ્દ છે મતાર્થી, બીજો શબ્દ છે મુમુક્ષુ અને ત્રીજો શબ્દ છે આત્માર્થી. આત્માર્થી એટલે આત્મા એ જ જેનો હેતુ છે, આત્મા એ જ જેનું આયોજન છે અને આત્મા એ જ જેનું લક્ષ્ય અને પ્રયોજન છે. આવા સાધકની વાત પરમ કૃપાળુ દેવને કરવી છે.
કેવો હોય મતાર્થી, આત્માનું હિત જેને સાધવું છે તે કેવો હોય, એની દ્રષ્ટિ કેવી હોય, એના વિચારો કેવા હોય, એનું અવલોકન કેવું હોય, એનો અભિગમ અને સમજણ કેવી હોય, એની મૂલવણી અને પ્રક્રિયા કેવી હોય, એ જીવન કેવું જીવતો હોય, તમે એટલું જ કહેશો કે અમારે અમારું ભલું કરવું છે, મોક્ષમાં જવું છે. આ ગાણું નવું નથી, આપણે આ ગાણું ગાતા જ આવ્યા છીએ. પરંતુ જેને આ અવસ્થા પ્રાપ્ત કરવી હોય તેને સમજવું પડશે અને પોતાના જીવનની શૈલી બદલવી પડશે. નહીં કસાય ઉપશાંતતા, નહીં અંતર વૈરાગ, સરળપણું ન મધ્યસ્થતા, એ મતારથી દુર્ભાગ. કેટલી વેદના હશે હૃદયમાં, આ વેદના રાગની કે આસક્તિની નથી, આ વેદના કરુણામાંથી આવી છે. તીર્થંકર દેવોને એમ થાય છે કે અમારું જગતમાં શાસન છે, અમારા સંવસરણમાં તમે આવો છો અને પામ્યા વગર જાઓ છો. એક ઘટના ઘટી હતી, દેવલોકમાં ઇન્દ્ર મહારાજાએ પ્રશંસા કરી કે ભગવાન મહાવીર એ પરમ ધૈર્યના સાગર છે, એમને ધ્યાનમાંથી કાવશકમાંથી કોઈ ચલાયમાન ન કરી શકે. સંગમ નામના એક દેવને એમ લાગ્યું કે આ ઇન્દ્ર ગમે તેટલા વખાણ કરે પરંતુ માનવીની હેસિયત શું, એ જરા પણ હલે ચલે નહીં, એવું બને ખરું, હું જઈને પરીક્ષા કરું. એ દેવ ધરતી ઉપર આવ્યો. કથા એવી છે કે તેણે લાગ લલાટ 6 મહિના સુધી જેટલા અપાય તેટલા દુઃખો કષ્ટો ભગવાન મહાવીરને આપ્યા. સંગમે રાત દિવસ હેરાન કરવામાં બાકી રાખ્યા નથી. આપણી પરિભાષામાં કહીએ તો રાત દિવસ સુખેથી શ્વાસ લેવા દીધો નથી, સુખેથી બેસવા ઊંઘવા કે આહાર લેવા દીધો નથી. કારણ વિના એક રાત્રિમાં 20 ઉપસર્ગો કર્યા તેનું વર્ણન શાસ્ત્રમાં છે. ધૂળનો વરસાદ વરસાવ્યો અને નાક સુધી ધૂળ આવી ગઈ અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હતી. કીડીઓ એવી તૈયાર કરી કે એક બાજુથી પૈસે તો બીજી બાજુ નીકળે, ચામડી ચારણી જેવી થઈ ગઈ, મેરુ પર્વતના મજબૂત શિખર ઉપર પડ્યું હોય તો તેના ચૂરે ચૂરા કરી નાખે તેવું 1000 ભાર વજનવાળું કાલચક્ર પ્રભુના શરીર ઉપર નાખ્યું. તે શરીર ઉપર પડવાથી પ્રભુ વિચણ સુધી જમીનમાં પેસી ગયા. આવા અનેક ભયંકર કષ્ટો પામ્યા. 6 મહિના સુધી તે દેવે કરેલા ઉપસર્ગોને પ્રભુએ સમભાવે સહન કર્યા. પ્રભુને 6 મહિના સુધી આહાર ન મળવા દીધો. પ્રભુને 6 મહિના ઉપવાસ થયા પણ ભગવાન મહાવીરે વિરોધ કર્યો નહીં. અંતે સંગમ હાર્યો અને થાક્યો. તેણે કબૂલ કર્યું કે જે હેતુ માટે આવ્યો હતો એમાં સફળતા ન મળી. ભગવાન મહાવીર તો સાગર જેવા ગંભીર છે અને મેરુ પર્વત જેવા અડોલ છે, હિમાલય જેવા ધૈર્યવાન છે. એમને ધ્યાનમાંથી હું દેવ હોવા છતાં ચલાયમાન કરી શક્યો નહીં કે ડગાવી શક્યો નહીં. અંતે નિરાશ થઈ પાછો ગયો. સંગમ જ્યારે પાછો વળ્યો ત્યારે ભગવાનની આંખમાં આંસુ આવ્યા. ટીકાકારોએ કહે છે કે ભગવાન મહાવીરે સંસારનો પરિત્યાગ કર્યો ત્યારે મોટા ભાઈ નિર્વંત્રણ હાજર હતા. તેઓ ધ્રુસકે ધ્રુસકે રડે છે કે હે વીર, અમે તારા વગર ક્યાં જઈશું, કોની સાથે વાત કરશું, તારા વગર મહેલો સુના લાગશે, તું અમને મૂકીને જાય છે. તે વખતે મિત્રો સ્વજનો રડે છે, છતાં આશ્ચર્યની વાત છે કે ભગવાનની આંખમાં આંસુ નથી. મોટા ભાઈ રડે છે અને આંખમાં આંસુ ન આવે. સંગમ નામનો દેવ 6 મહિના રહ્યો, આટલા કષ્ટો આપ્યા, આટલો ત્રાસ ગુજાર્યો, છતાં આંસુ ન આવ્યા. પણ જ્યારે સંગમ હારીને જાય છે ત્યારે આંસુ આવ્યા.
ભગવાન મહાવીરની આંખ અશ્રુભીની થઈ ગઈ. એમને એવો ભાવ આવ્યો કે આ સંગમ મારી પાસે 6-6 મહિના રહ્યો અને ન સમ્યક દર્શન પામ્યો, ન બોધિબીજ પામ્યો કે ન માર્ગાનુસારી બન્યો, ન આત્માથી થયો. મારી પાસે રહીને પોતાનો અનંત સંસાર વધારીને ગયો. આવા કરુણાભાવથી ભગવાનની આંખમાં આંસુ આવ્યા. તીર્થંકર દેવને નાની પુરુષોને ઓળખો, આ તો જોડીએ છીએ પણ એમની કરુણા કેવી હશે તે વિચારો. અમે હાજર છીએ અને માર્ગ હાજર છે, છતાં આ જીવો પામતા નથી, મોહમાંથી મુક્ત થતા નથી, એવી કરુણા નાની પુરુષના હૃદયમાં થાય છે. અહીં એક શબ્દ વાપર્યો છે, એ શબ્દ ખેદમાંથી આવ્યો છે. માણસ ભાગ્યહીન છે, એ દુર્ભાગ્ય છે. અંબાલાલભાઈ તેમની ટીકામાં કહે છે કે જેને ક્રોધ માન માયા અને લોભરૂપ કસાય પાતરા પડ્યા નથી એ મોક્ષ મેળવવા દુર્ભાગ્ય છે. કસાયોનું સંપૂર્ણ ક્ષય તો છપક શ્રેણીમાં 10મા ગુણસ્થાનના અંતે થાય છે. 12મા ગુણસ્થાને એક કસાય રહ્યો નથી.
પાછળ આપો કુમાર.
કોઈને આંગણે એક કૂતરું આવ્યું, તેને ભાઈએ રોટલાનો ટુકડો નાખ્યો, બસ. પછી તેની બેઠક ચાલુ થઈ ગઈ. બીજે દિવસે અને ત્રીજે દિવસે પણ આપો, એમ 15 દિવસ આપો તો કૂતરું એમ માનશે કે મને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી મળી ગઈ છે, અને કૂતરાને માલિક હટ કહેશે તો માનશે કે મને પ્રેમમાં કહે છે હાલો. ઓલો માણસ વધારે ગુસ્સો થાય તો ઊભો થાય, થોડું ચાલે અને પછી પાછું વળી જુએ કે માલિક આવે છે. થોડી વાર દૂર જઈ અને કલાક પછી પાછો આવી આંગણે બેસી જાય, 15 દિવસમાં પરમેનન્ટ થઈ જાય. તે આંગણું છોડવા તૈયાર નથી તો અનંતકાળનો કસાયો આપણને કેમ છોડે? કસાયો આપણા વગર રહી શકતા નથી અને આપણે કસાયો વગર રહી શકતા નથી. સંપૂર્ણ ક્ષય તો ક્ષપક શ્રેણીમાં થાય, પરંતુ પહેલાં કસાયો પાતળા પડે તો અંદરમાં એક પ્રકારની શાંતિ થાય. વિચાર કરવાનો અવકાશ પ્રાપ્ત થાય, તમે અંદર જોશો તો ખ્યાલ આવશે કે તમે જ્યારે ક્રોધમાં હશો ત્યારે તમારી અવસ્થા જુદી હશે અને પછી તમારી અવસ્થા જુદી હશે. મને લાગે છે તમારાથી ક્રોધ થઈ જતો હશે અને પછી થાય કે આ ક્રોધ કર્યો ન હોત તો સારું હતું, ખોટી ઉતાવળ કરી, પરંતુ આ પછીનું ડાપણ શું કામનું. શાસ્ત્રોને એમ કહેવું છે, કસાયો ઓછા થયા હોય, ક્રોધ પાતળો પડ્યો હોય, અહંકાર માયા અને લોભ પાતળા પડ્યા હોય તેની અવસ્થા જોઈએ. પાતળા એટલે જોર વગરના, શક્તિ વગરના, સામર્થ્ય વગરના અને તમને બેભાન ન કૂડું મૂકે તેવા. પાતળા એટલે સ્ટેબિલિટી આપે તેવા. તમે વિચાર કરી શકો, તમે ચિંતન, મનન અને અવલોકન કરી શકો તેવા. તમે ઘરથી ઝઘડો કરીને પ્રવચનમાં જાઓ પછી ત્યાં પ્રવચન સાંભળવાનો અવકાશ મળે, મનમાં શાંતિ ન હોય તો પ્રવચન કેવું જાય.
એક વાત સમજી લો, તમે જ્યારે ક્રોધ કરો છો, અહંકાર કરો છો, માયા કપટ કે લોભ કશાય કરો છો ત્યારે તમે તમારી શક્તિ ખોઈ બેસો છો. પરમ કૃપાળુ દેવે એક સિદ્ધાંત એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ. આ શાંત ભાવ મહત્વનો શબ્દ છે. કશાયો પાતળા પડે તો શાંત અવસ્થા આવે અને ક્ષય થાય તો વિતરાગતા આવે. વિતરાગતા આવતા પહેલા સાધકને ઘણી બધી અવસ્થાઓમાંથી પસાર થવું પડે છે. કારખાનામાં પણ માલ તૈયાર થતા પહેલા માલને ઘણી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. સાધક ઘણી અવસ્થાઓ પાર કરે પછી જ વિતરાગ બને છે. જેને ક્રોધ, માન, માયા, લોભરૂપ કશાયો પાતળા પડ્યા નથી તેને ઘણી જાગૃતિપૂર્વક કામ કરવું પડે છે. જેને દૂધ ન પચતું હોય તેને ડૉક્ટર સલાહ આપે છે કે દૂધમાં પાણી નાખી ગરમ કરી પછી પીવો તો તમને દૂધ પચશે. તમે જો તેમ જો તમે કશાયોને પાતળા કરો તો ધર્મ પચશે. કશાય પાતળા થાય તો તેમાં જોર, સામર્થ્ય અને શક્તિ નહીં રહે, તમને ભાન ભૂલાવી દે તેવી અવસ્થા નહીં થાય. અને સૌથી મોટો લાભ એ છે કે જો તમારું મન અશાંત ન બને તો તમારા મનને અવકાશ મળશે, તેને માનસિક નિવૃત્તિ કહે છે. અહંકાર હોય તો તમને શાંતિ ન મળે. કોઈને ત્યાં લગ્ન હોય અને તમને કંકોત્રી ન મોકલી તો તરત જ અહંકાર, માન ચડવડ થશે. કંઈ વાંધો નહીં, બતાવી દઈશું એમને આ અશાંતિ. અંદર કશાયો હોય તો શાંત કેમ રહે? ક્રોધ, માન, અહંકાર થાય ત્યારે એ આપણા મનને ડહોળી નાખે છે, ચિત્તને વ્યગ્ર અને વ્યાકુળ કરે છે, આપણને અંદરથી અશાંત બનાવે છે. અશાંત હશો ત્યાં સુધી શાસ્ત્રનું વિધિપૂર્વક શ્રવણ નહીં કરી શકો અને તત્વ શ્રવણ પછી મનન નહીં કરી શકો અને તત્વનું મનન કર્યા વગર તત્વને જીવનમાં વણી નહીં શકો.
બસ ગાથા શરૂ કરે છે. કેટલી વાત કરુણાથી મુનિશ્રીએ આખો કૃપાળુદેવનો ભાવ આપણને બતાવ્યો છે. મતાર્થીના બે પ્રકાર કયા કયા? શુષ્ક જ્ઞાની અને ક્રિયાજળ. ક્રિયાજળ વિશેના ચાર ગાથાઓ આપણને આપી. એ ગાથા હતી 24, 25, 26 અને 27. એ ક્રિયાજળનું મતાર્થીપણું એના લક્ષણો આપ્યા હતા. મતાર્થીના લક્ષણ એટલે ક્રિયાજળના લક્ષણ. બંને મતાર્થી છે, શુષ્ક જ્ઞાની હોય તો પણ અને ક્રિયાજળ હોય તો પણ. પછી આવ્યો શુષ્ક જ્ઞાની, ક્રિયાજળ પછી. તો એની ગાથા આપણને આવી 28, 29, 30 અને 31. એ જે ચાર ગાથામાં જે લક્ષણ આપ્યા મતાર્થીના જ આપ્યા, પણ શુષ્ક જ્ઞાનીના આપ્યા. એ પણ મતાર્થી છે. બંનેના શું મુશ્કેલી છે, બંનેમાં શું પરિણામ થાય, બંનેને કારણે શું દશા થાય, એમાં શુષ્ક જ્ઞાનીની દશા તો એવી કે એના સંગમાં આવનારો પણ ડૂબી જાય એવી વાત કરી. હવે 32મી ગાથા છે એ બંને પ્રકારના મતાર્થીનું કોમ્બિનેશન કર્યું. એક જ ગાથામાં ક્રિયાજળ અને શુષ્ક જ્ઞાની, કોઈ પણ પ્રકારનો મતાર્થી હોય તો એ મતાર્થીના અવગુણ કયા, એનું દુર્ભાગ્ય શું, સરસ વાત મૂકે છે. નહીં કશાય, પહેલા વહેલા એને કશાયો ઉપશાંત થયા નથી. એ ક્રિયાજળ હોય તોય નહીં, શુષ્ક જ્ઞાની હોય તોય નહીં. કેમ કે ક્રિયાજળને પણ કોઈ પરિણતિ થતી નથી, જ્ઞાની શુષ્ક હોય એને પણ થતી નથી. એટલી અદ્ભુત ગાથા, એક ગાથામાં બંને પ્રકારના શુષ્ક જ્ઞાની અને ક્રિયાજળની અવસ્થાને સમન્વિત કરીને કૃપાળુદેવ બંનેનું તારણ જે આપે છે. આ ગાથા આખી કે છે, એક જ ગાથા આખી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં છે જે નેગેટિવ છે. બધામાં શું કરવું એ છે, આમાં આ મતાર્થીના દુર્ભાગ્ય શું છે, તો કે છે એનામાં કશાયની ઉપશાંતતા નથી, કશાયો એના પાતળા પડતા નથી, કશાયો એના મંદ થતા નથી. એ પાતળા પડે નહીં એટલે એને એને પોતે એને ભાનમાં રહેવા ન દે, માથે ચડી બેસે. જો કશાયો પાતળા હોય મંદ હોય તો આત્મા એનો સ્વામી બને, પણ કશાયો જો જબરા હોય તો જીવ એનો ગુલામ બને. અત્યાર સુધી અનંતકાળના પરિભ્રમણમાં આ જીવ કશાયોનો સ્વામી તરીકે રહ્યો છે કે ગુલામ તરીકે રહ્યો છે. પ્રત્યેક વ્યક્તિને એમ થાય છે કે કશાય કર્યા પછી કે મેં ન કર્યો હતો, સારું ઉતાવળ થઈ ગઈ, મારે શું કરવાની જરૂર છે. એમાં પણ જો થોડું જ્ઞાન હોય પરમાર્થનું, આત્માનો સાધક છે તેને એમ થાય કે શું લૂંટાઈ જવાનું, દુનિયા જેમ થવાની હશે એમ થશે, આપણે એમાં કાંઈ માથાકૂટ ન કરીએ તો ચાલે. આ દરેકમાં થાય છે, પણ છતાં એ કશાયોના આવેગને, કશાયોના આવેશને રોકી શકતો નથી. એનું કારણ, એ કશાયોનો ગુલામ છે, એના કશાયો મંદ થયા નથી, એ કશાયો એના પાતળા પડ્યા નથી, અને એનું કારણ એને આત્માનું લક્ષ્ય બંધાયું નથી. જો આત્માનું લક્ષ્ય બંધાય તો કશાયોનું મહત્વ ઓછું થઈ જાય. એને એમ થાય છે કે અમારે તો મોક્ષમાં જવું છે, પણ જવું છે પણ એને ખબર નથી કે જ્યાં સુધી કશાયો છે ત્યાં સુધી આ મોક્ષમાં જવાનું બનશે નહીં. કસાય પાતળા કરે એટલે જોર વગર ના થાય, શક્તિ વગર ના થાય, સામર્થ્ય વગર ના થાય, એની કોઈ સ્ટેબિલિટી ન રહે. એને તમારે કાઢવા હોય તો કાઢી શકો છો. કેટલી બધી વાત મહત્વની મૂકી છે, ચાર જ તત્વ મૂક્યા છે. એ ચાર તત્વ નહીં કસાય ઉપશાંતતા, નહીં અંતરવૈરાગ, સરળપણું ન મધ્યસ્થતા, એટલે એની પાસે સરળપણું પણ નથી, મધ્યસ્થી પણ નથી. એ મતાર્થીનું દુર્ભાગ્ય. આ મતાર્થી એ ક્રિયાજળ હોય કે શુષ્ક જ્ઞાની હોય, એનું દુર્ભાગ્ય શું છે, તો કે આ ચારે ચાર વસ્તુ, આ ચારે ચાર વસ્તુ એનું દુર્ભાગ્ય છે. એ દુર્ભાગ્ય શા કારણે છે, એ ક્રિયા તો ધર્મની કરે છે અને વાંચન શાસ્ત્રનું કરે છે. જો ક્રિયાજળ છે તો રોજેરોજ ધર્મની ક્રિયાઓ કરે છે, અને શુષ્ક જ્ઞાની છે તો પણ અભ્યાસ શાસ્ત્રનો કરે છે. અને સાહેબ તમે એને દુર્ભાગી કીધું, કેમ? તો એને જ્ઞાનનું પરિણમન નથી, પેલાને ક્રિયાનું અંતર્ભેદન નથી. ક્રિયા કરે છે પણ ભેદન થતું નથી, અને જ્ઞાન વાંચે છે, અભ્યાસ કરે છે પણ પરિણામ પામતું નથી. નથી ઉદાસીનતા આવતી, નથી આસક્તિ તૂટતી, નથી મોહ જાતો, નથી વૈરાગ્ય ઉત્પન્ન થતો. જે કરવાનું છે એ લક્ષમાં આવતું જ નથી જીવનું. આ એક ગાથાની અંદર નેગેટિવિટી મૂકીને, પણ એ નેગેટિવિટીમાં સરસ મુનિશ્રીએ કહ્યું કે પરમ કૃપાળુ દેવ જેવો આવો પરમ જ્ઞાની, એણે આવી ગાથા શું કામ મૂકી? મતાર્થીનું દુર્ભાગ્ય મૂક્યું. અને મતાર્થી છે એ તો આત્માર્થીના જ એક ભાગ છે ને, બે ભાગ મતાર્થી છે જે બે, એ આત્માર્થીના જ બે ભાગ છે ને, શુષ્ક જ્ઞાની એને ક્રિયા. આના ઉપર ભગવાનને કેમ આટલું બધું? તો કે એને વાત ક્રોધથી નથી કરી પણ કરુણાથી કરે છે. શું કરુણા? એને એમ થાય છે કે અરે આ જીવો વિતરાગના શાસનમાં આવ્યા, ભલે ક્રિયા કરે છે કે શાસ્ત્રનો અભ્યાસ કરે છે, પણ ભગવાનના શાસનમાં આવે અને શાસનનો ભાવ ન પામે, મુક્તિનો માર્ગ ન પામે, એને અંદર વેદના થાય છે. એટલી બધી વેદના થાય છે એનું ઉદાહરણ આપ્યું છે સંગમના ઉપસર્ગનું, કે સંગમ તો ગમે એટલો ઉપસર્ગ કરે છે, ભયંકરમાં ભયંકર ઉપસર્ગ કરે છે. એક રાતની અંદર 20 ઉપસર્ગ એની દૈવી લબ્ધિથી કરે છે, પણ ભગવાન મહાવીર એ ચલિત થતા નથી. એ ચલિત થતા નથી તો ઓલો તો ચાલ્યો જાય છે માફી માગીને, પણ ભગવાનની આંખમાં આંસુ આવ્યા. જુઓ, સંગમ કંઈ પામ્યો નથી, સંગમ 6-6 મહિના ભગવાનની સાથે રહ્યો છે, નેગેટિવિટી રહ્યો છે, ભગવાનને મુશ્કેલી આપવા રહ્યો છે, ભગવાન ઉપર ઉપસર્ગ કરવા રહ્યો છે, ભગવાનને સમયે સમયે તકલીફ આપવી એના માટે રહ્યો છે, ભગવાનને આહાર પાણી પ્રાપ્ત ન થાય એના માટે રહ્યો છે, ભગવાનના ધ્યાનની સ્થિરતા ન થાય એના માટે રહ્યો છે, બધી શક્તિનો ઉપયોગ એના માટે કરે છે. સંગમ 6-6 મહિના રહે છે, છતાં ભગવાનને એમ થાય છે કે હો, મારા જેવા આવા પરમાર્થી પુરુષ પાસે આ 6-6 મહિના રહ્યો અને આના આત્માના પરિણામની કોઈ દશા બદલાણી નહીં, તો ભગવાનની આંખમાં આંસુ આવે છે. હેમચંદ્રાચાર્યજીએ સકલાર સ્તોત્રની અંદર 63 સલાકા પુરુષ ચરિત્ર લખ્યું, એમાં પહેલાં સકલાર સ્તોત્ર લખ્યું, સકળ જીનને વંદન, એની અંદર આ 24માં મહાવીર સ્વામીને વંદન કરતા આ ગાથા લખી કે કૃતા પરાધે પી જીને કૃપા મંથર તારયો, ઈષદ બાષ્પાદ્રયો ભદ્ર શ્રી વીર જીને નેત્રયો. એણે કહ્યું કે કૃપા પરાધે પી જીને, ભાઈ કૃપા કરી હોય એના તરફ તો તમને ભાવ થાય, પણ જેને અપરાધ કર્યો છે એવા જીવો ઉપર પણ ભગવાનને આવા ભાવ આવે છે. અને એ જીવ જ્યારે કંઈ પણ પામ્યા વિના જાય છે, એને કંઈ દ્રષ્ટિ મળતી નથી, ત્યારે ભગવાનની આંખમાંથી આંસુ આવે છે. અને લખે છે કે દીક્ષા લીધી ત્યારે પણ આંસુ ન આવ્યા, નંદીવર્ધન ધ્રુસકે ધ્રુસકે રડ્યા તો પણ આંસુ ન આવ્યા, અને સંગમ ગયો, સંગમ ક્યાં તમારા બાપનો દીકરો હતો, છતાં પણ ગયો. કેવી જ્ઞાનીઓની કૃપા, કેવી કરુણા, કેવી દયા, કેવો અનુગ્રહ, આ અમાપ છે. આત્મસિદ્ધિમાં કૃપાળુ દેવ શબ્દો તો જે છે એ છે, મળતા નથી એટલે કે છે એ ઉપકાર અમાપ. અમે સદગુરુનો વિચાર કરીએ, અમે કૃપાળુ દેવનો વિચાર કરીએ, અમે ભગવાન મહાવીરનો વિચાર કરીએ, તેનો ઉપકાર તો અમાપ છે, અમે શું વિચાર કરી શકવાના. અહો અહો શ્રી સદગુરુ, આમે શબ્દ કહીએ ત્યારે એટલો બધો અહોભાવ ઉભરાય છે કે હું કંઈ વિસાતમાં નથી, મારું કોઈ અહંભાવનો કોઈ અર્થ નથી, અમે કંઈ કર્યું નથી, આટલા અનંતા જન્મો ઉકાયડા છે, બીજું કંઈ કર્યું નથી. તમે અમને સટસ્થાનક સમજાવીને ભિન્ન બતાવ્યો આપ, જ્ઞાન થકી તરવારવત, એવું અમને આટલા જ્ઞાન થયા, અમે આચાર્ય થયા, અમે દીક્ષાઓ લીધી, અમે કંઈકને ઉપદેશ આવ્યા, પણ અમને આ જ્ઞાન થકી તરવારવત એવો આત્મા પ્રાપ્ત થયો, સ્વરૂપ ન સમજાયું, ભેદ જ્ઞાન ન થયું, સ્વરૂપનું અનુભૂષણ ન થયું, ભાષણ ન થયું, આવા શુષ્ક કોરા ને કોરા ધાકડ રહી ગયા. પ્રભુ, આટલી ક્રિયાઓ કરવા છતાં અમારું અંતર ભેદાણું નહીં, તમારી ક્રિયા કરી તમારી આરાધનાની, અને છતાં અંતરમાં ક્યાંય ભેદ થયો નથી. આવી દશામાં કહે છે કે જીવો તો ખરા, આ જ્ઞાની પોકારીને કહે છે કે આ જીવોનું દુર્ભાગ્ય તો જુઓ. દુર્ભાગ્ય શબ્દ મૂક્યો છે ભગવાન મહાવીરે એના જ્ઞાનમાં જોયું કે સંગમને પરિણામ કેમ ન થયું. સંગમ અભવી હતો, શાસ્ત્રકારો લખે છે કે સંગમ અભવી હતો, એને પરિણામ ન થયું. અભવી હતો. પણ કૃપાળુદેવ કહે છે કે આ તો બધા ભવી છે. આ જે બધા શુષ્ક જ્ઞાની કે ક્રિયાજળ એ અભવી નથી, આને તો મોક્ષ મળી શકે એમ છે, આ મોક્ષના અધિકારી છે, પણ આ ઊંધા આવેલા છે, આ સ્વચ્છંદમાં આવેલા છે, આ ડાપણે આવેલા છે પોતાના, આ મતમાં ચાલ્યા છે. આ જો પોતાનો મત છોડે, મતારથી પણ છોડે, તો આ બધા તો સરળ જીવો છે, આને પામતા વાર નહીં લાગે. આવા સરસ જીવ પુણ્ય કરતા 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 મનુષ્ય જપાઈમાં છે, અને એક ભવની અંદર જો દ્રષ્ટિ પલટાઈ જાય તો સંકિત પ્રાપ્ત થઈને 15 ભવમાં ફેંસલો કરે એવા છે. કેટલી એને વેદના થતી હશે કે અરે અમારી પાસે આવ્યા પછી આ જીવો કંઈ સમજે નહીં. આત્મસિદ્ધિની ગાથા લખી કે એ મતારથી દુર્ભાગ્ય. હે જીવો, તમે ક્રિયા કરતા હો કે જ્ઞાનની આરાધના કરતા હો, પણ દુર્ભાગ્ય છો, અભવી નથી, અભવી નથી, દુર્ભાગ્ય છો. તો તમે સુભાગી બનો, સુભાગી બનો. આત્મસિદ્ધિની અંદર કેટલી વાર આવો સૌભાગ શબ્દ પણ આવે છે, સુલભ બુદ્ધિ પણ તમને થાય, સમજે કોઈ સુભાગ્ય. દુર્ભાગ્ય હોય તો નહીં સમજે, પણ સુભાગ્ય હોય તો સમજી શકશે. મતાર્થી છે એ દુર્ભાગ્ય છે, અને આત્માર્થી છે એ સૌભાગ્ય છે. સૌભાગ્ય જેનું છે એટલે સુલભ બોધિપણું જેનામાં છે, એ ક્યારેય પોતાના સ્વચ્છંદથી, મતથી, આગ્રહથી, અહંકારથી ક્યારેય વિપરીત પરિણામને પામશે નહીં, સવડો અર્થ લેશે, સવડું સમજવા પ્રયત્ન કરશે. હોય મતાર્થી તેહને થાય ને આત્મલક્ષ. અરે રે, આ જીવને ક્યારે આત્માનો અલક્ષ નહીં થાય, ક્રિયાકાંડમાં ડૂબી જશે તો પણ આત્માનો લક્ષ નહીં થાય, અને જ્ઞાનના થોથે થોથા મોઢે કરશે તો પણ આત્માનો લક્ષ નહીં થાય. અહીંયા જ્ઞાની પોતાની વેદના પોકારીને કહે છે કે તમારું દુર્ભાગ્ય છે એ જીવો, આ મતાર્થી જીવોનું દુર્ભાગ્ય છે. અને તમામ જીવો મતાર્થી જ છે, કા આ ભાગમાં ને કા આ ભાગમાં. ખ્યાલ આવે છે, આત્મસિદ્ધિની આખી સંકલના બેસે છે, સમગ્રપણે વિચાર ખ્યાલમાં આવે છે કે આ બોધ કેના માટે આપ્યો છે, વિચારવા, આત્માર્થીને. તમે આત્માર્થી છો, અભવી નથી, પણ આત્માર્થીમાં તમે તમારા સ્વચ્છંદને કારણે મતાર્થી બની ગયા છો, અને મતાર્થીમાં બે ભાગ છે જેમાં તમે હો તે, એક તો છે ક્રિયાજળ અને બીજા છે શુષ્ક જ્ઞાન. આ તમે આમાં વયા ગયા છો, છો આત્માર્થી. અને અમારે જે કંઈ કહેવું છે, કોને કહેવું છે? આત્માર્થીને કહેવું છે. મહાવીરને તો સંગમ હતો, એ અભવી હતો. કૃપાળુદેવને મળેલા બધા મુમુક્ષુઓ છે એ બધા આત્માર્થી છે. આત્મા જ જેનું પ્રયોજન છે, આત્મા જ જેનું લક્ષ્ય છે, આત્મા જ જે પ્રાપ્ત કરી શકે એવી જેની યોગ્યતા છે. એટલે કહ્યું કે તોયે અરે ભવચક્રનો આંટો નહીં એકે ટળ્યો. અરે ભલા માણસ, તને આટલે સુધી પહોંચાડ્યો, તને જન્મ થયો કર્મભૂમિમાં, અધ્યાત્મભૂમિમાં, મનુષ્ય દેહમાં, સંગણીપણું, છ પર્યાપ્તિ, વિતરાગ પુરુષનો માર્ગ, સત્પુરુષનો યોગ, એના સાક્ષાત વાક્યો, વચ્ચે 2500 વર્ષની અજ્ઞાનની ને જેવી તેવી વાતો, છેદ વિછેદની વાતો દૂર કરી અને અમે મોક્ષ માર્ગ ખુલ્લે ખુલ્લો પ્રગટ કરીને મૂક્યો, એટલે હવે તારો એક ભાવ નો ટળે? હજી તને ન થયા? રે આત્મતારો, આત્મતારો, શીઘ્ર એને ઓળખો, જલ્દીમાં જલ્દી કામ કરો, ઓળખો. જગતને હવે ઓળખવું નથી, પણ અનંતકાળથી ભૂલાયેલા એવા પોતાના આત્મ સ્વરૂપને ઓળખવું છે. સાહેબ નથી ઓળખાતું કઈ માય, નિર્દોષ નરનું કથન માનો, તે જેણે અનુભવ્યું. આવા અનુભવેલા અનુભવીનો સંગ કરજો, મતાર્થીનો સંગ કરતા નહીં, એ તો ડૂબશે, તમને ડૂબાડશે. શુષ્ક જ્ઞાની પોતે ડૂબશે, કારણ કે માત્ર નિશ્ચય નહીં ગયે, માત્ર શબ્દની માય, લોપે સદ વ્યવહારને, સાધન રહિત થાય, જ્ઞાન દશા પામે નહીં, સાધન દશા ન કાંઈ. પામે તેનો સંગ જે તે બુડે. બુડી જતા નહીં ફરીથી આ મનુષ્ય ભવ પામ્યા પછી ભવસાગરમાં બુડવાનો ધંધો કરતા નહીં. એટલી વેદના છે, એટલી કરુણા છે. જ્ઞાનીનો આ માપ આપણે ઓળખી નથી શકતા. જો ખબર પડે, જેમ કોઈને આપણને કોઈના પ્રત્યે મોહ હોય, પ્રેમ હોય, અને એની જો વ્યથા હોય તો આપણને સામે સંવેદના કેટલી થાય, કેટલી થાય. જો સાચો પ્રેમ હોય તો એની વ્યથા, એની વેદના, એની સંવેદના આપણને કેટલી થાય, તો કે એની વેદના કરતાં એને સંવેદના વધારે થાય. ડૉક્ટર સાહેબ, જે કરવું એ કરો, પણ આનું સફરિંગ ઓછું કરો, આને સાટા થાય એવું કરો. અને એને માટે તમારે જે કહ્યું અમે કરવા. સંવેદનાનું જોર વધારે છે. આ સાચા શુશ્રુષુ કરનારા લોકો કેમ છો કેમ નહીં તો પૂછીને હેલા જાય, પણ જેટલી આને પીડા થાય છે, વેદના છે, વ્યથા છે, એની સામે સંવેદના છે. વેદના કરતાં સંવેદનાનું જોર ઘણું છે. એમ અહીંયા આપણી વેદના કરતાં આ જ્ઞાનીની સંવેદનાનું જોર ઘણું છે. એને ચિંતા છે કે તોય અરે ભવચક્રનો આંટો નહીં એકે ટેડો. આપણે કંઈક ન ટેડ્યો, તમારું શું ગયું? અમારે તો અમારા પગે ફેરા ફરવા છે ને, અમે કૂટાઈ મરશું. જ્ઞાનીથી એ સહન થતું નથી. આ જેદી વિચાર આવે તે દી એમ બધું આવે. કેટલું જબરજસ્ત વાત મૂકે છે. આપણે તો જ્યારે વિચાર કરીએ અને આવા ભાવો જ્યારે મુનિશ્રી ખોલે છે ગાતાના, ત્યારે આપણને એમ થાય છે કે ક્યારે આપણને વિચાર આવ્યો કે કૃપાળુ દેવનો આ ભવ્ય જીવો ઉપર ઉપકાર કેટલો, આત્માર્થી ઉપર. આત્મસિદ્ધિ શાસ્ત્ર બીજા માટે નથી. ભલે જગતના સર્વ જીવો માટે હોય એની કરુણા, પણ આ વિશેષ છે, આ સ્પેશિયલ છે. આ મુમુક્ષુ જીવ ઉપરનો પક્ષપાત છે કે ભાઈ તમે અહીંયા આવ્યા છો, હવે આ તમારું દુર્ભાગ્ય ટાળો. શું છે તમારું દુર્ભાગ્ય? કે તમે બધું કરો છો તો કસાય શાંત થતા નથી, તો વૈરાગ્ય આવતો નથી, ઉદાસીનતાનો જન્મ થતો નથી, અને તો તમારા જીવનમાં સરળતા આવતી નથી, અને મધ્યસ્થપણું જળવાતું નથી. એ ચારેય વિશે એને કેવું છે? હવે આ બધા કહેશે, ત્યાર પહેલા ભૂમિકા બાંધી. એક તો આગલી ગાથામાં કીધું કે તમે ન કારણ કે તે અનધિકારી છો. તમે મોક્ષ માર્ગમાં આવ્યા છતાં અધિકારી ન બન્યા, યુ આર નોટ એલિજિબલ. ખૂબ ભણ્યા, પણ આપણે જે કોલેજમાં ભણ્યા એને માન્યતા હતી નહીં, આપણે જે યુનિવર્સિટીમાં ભણ્યા એની માન્યતા હતી નહીં. એટલે જે ડિગ્રીનું કાગળિયું હાથમાં આવ્યું એ કેવું હતું? કાગળિયું પસ્તી, અનધિકારી. આપણો ધર્મ આખો અનધિકારી થઈ ગયો. કેટલી અદભુત વાત આવે છે, એક એક સમજીએ, અંતર વરોવાઈ જાય. થોડું કરીએ, પણ કરવાનું શું છે? તો કે કસાયોને શાંત કરો, ખૂબ પાતળા કરો, તારા વશમાં રે એવા કર. તું ભાનમાં રે કસાય હોય તો પણ, આજે જીવ કસાઈની અંદર ભાનમાં રહેતો નથી, સ્ટેબિલિટી નથી આવતી. અને પછી કહે છે કે આવા અશાંત મનથી પ્રવચન સાંભળવા જાઓ તો શું થાય? કોઈની સાથે કકડાટ કરીને આવ્યા હોય, કાળો કકડાટ, અને પછી સ્વાધ્યાયમાં બેસે અને હાથમાં કૃપાળુ દેવનું શાસ્ત્ર હોય, પણ થાય શું? ડોળાય, વિક્ષેપ થાય, ચિત્ત શાંત ન થાય, અજંપો હોય, અશાંત ચિત્ત હોય, અને અંદર એટલી બધી શોધ પ્રતિશોધની લાગણીઓ કામ કરતી હોય કે હવે એને આમ જઈને કહી દેશું, હવે આ કહેશું, આટલું ત્યારે યાદ ન આવ્યું, હવે આવ્યું, હવે જઈને બરોબર એની ખબર લેવી છે. આ પ્રકારનો મનનો વ્યાપાર, ચિત્તનો વ્યાપાર, લૌકિક વેપાર ચાલે છે અને અલૌકિક માર્ગની વિચારણા કરીએ છીએ. શું દશા થવાની છે? કેટલી બધી સૂક્ષ્મ વાત કરે છે. કે શાંત ભાવ વિના. એટલે કૃપાળુ દેવે પહેલા વહેલા કીધું કે એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે. અરે શાંત ભાવ નથી તો આ શ્રુત ઉપયોગી નહીં થાય. જો શાંત ભાવ ન હોય તો સીધું ખુરશી ઉપર બેસીને ચોપડી હાથમાં ન લેવી, પ્રભુની પાસે નીચે એકાદી માળા કરવી, બે ચાર જાપ કરવા થોડા સરખી રીતે, દસેક મિનિટ મનને સ્થિર કરવું, બેલેન્સમાં લાવવું. કેમ કે શાંત ભાવ વગર આ એકેય કામ થશે નહીં. એટલે કહે છે કે એ જોઈ, અંદર કસાયો હોય તો શાંતિ કેવી રીતે રહીએ? તો કસાઈને પહેલાં શાંત કર, મંગલાચરણ કર, ભગવાનનો જાપ કર, અને આ નવકાર મંત્ર જેવું જગતમાં કોઈ મંગલ છે નહીં. નહીં એ હસમાન સુ મંત્ર કહો, બજીને ભગવાન ભવંત લહો, પઢમમ હવઈ મંગલમ. પણ ભાવપૂર્વક બધા જ પ્રકારની જે અત્યારે વિભાવ દશા છે, વિકારો છે જીવના, એને બાજુ ઉપર મૂકી અને તું સ્ટેબિલાઇઝ થા પહેલા, અને પછી કહે કે પ્રભુ હવે હું તમારા વચન લેવું, મારા હાથમાં વચનામૃત, મારા હાથમાં આત્મસિદ્ધિ, એને સાંભળવું છે. તે સાંભળવામાં એની સાથે એકાકાર થવાશે, નહીં તો પેલું ચિત્તને વ્યગ્ર અને વ્યાકુળ કરે, મનને દોડી નાખે. અશાંત હોય તો શાસ્ત્રો પણ સમજાય નહીં, અને ન સમજાય તો એનું તત્વ શ્રવણ ન થાય, તત્વ ચિંતન નહીં થઈ શકે, મનન નહીં થાય, અને જીવનમાં તત્વ કેવી રીતે વણી શકાય? આ પ્રશ્ન કર્યો છે, આ પહેલી ભૂમિકા બતાવી છે. અને પછી આ ચારે ચાર જે દૂષણો છે, દુર્ભાગ્ય છે આપણું, એ દુર્ભાગ્યને કેમ ટાળી શકાય એની વાત કરશે વિશેષ અવસરે.
સુખદા